આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી તાજેતરના તણાવ પર ચિંતા વ્યક્ત કરી. ઈરાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થાની આવતીકાલે બેઠક. ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પછી રેડિયેશનમાં કોઈ વધારો થયો ન હોવાની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થાએ પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સભ્ય સમાજમાં હિંસા અને લાલ આતંકવાદને કોઈ સ્થાન નથી. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવતીકાલ સુધી ભારે વરસાદનો રેડ એલર્ટ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેસ્કિયાન સાથે વાત કરી અને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંવાદ અને દરમિયાનગીરીની હાકલ કરવા અને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે અપીલનો પુનરોચ્ચાર કર્યો છે. રાષ્ટ્રપતિ પેજેસ્કિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિગતવાર માહિતી આપી અને પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. શ્રી મોદીએ જણાવ્યું કે ભારત શાંતિ અને માનવતાના પક્ષમાં છે. પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના સુરક્ષિત વાપસી અને સ્વદેશ પરત ફરવા માટેના સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિ પેજેસ્કિયાનનો આભાર માન્યો. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા IAEA વડા રાફેલ ગ્રોસીના જણાવ્યા અનુસાર, ઈરાનમાં તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી IAEA આવતીકાલે એક તાકીદની બેઠક યોજશે. આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં ગ્રોસીએ કહ્યું કે ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકન લશ્કરી હુમલા પછી તેઓ એજન્સીના બોર્ડ ઓફ ગવર્નન્સની કટોકટી બેઠક બોલાવી રહ્યા છે. દરમિયાન ઈરાનના પરમાણુ વડા મોહમ્મદ ઇસ્લામે IAEAને પત્ર લખીને કહ્યું છે કે તેહરાન અમેરિકાના હુમલાઓની તપાસ ઇચ્છે છે અને વોચડોગને US કાર્યવાહીની નિંદા કરવાની વિનંતી કરી રહ્યું છે. અગાઉ IAEAએ પુષ્ટિ કરી હતી કે અમેરિકા દ્વારા ઈરાનમાં 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો થયો નથી. એક સોશિયલ મીડિયા સંદેશમાં સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નિરીક્ષક સંસ્થાએ પુષ્ટિ આપી છે કે અત્યાર સુધી સ્થળની બહાર રેડિયેશન સ્તરમાં કોઈ વધારો થયો નથી. તેમણે ઉમેર્યું હતું કે વધુ માહિતી ઉપલબ્ધ થતાં વધુ મૂલ્યાંકન પ્રદાન કરવામાં આવશે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી તેણે આજે પશ્ચિમ ઈરાનમાં મિસાઇલ લોન્ચર સહિત લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવીને નવી શ્રેણીબદ્ધ હુમલાઓ કર્યા હતા. અગાઉ ઈરાને પણ આજે વહેલી સવારે ઓપરેશન ટુ પ્રોમિસ 3ના ભાગરૂપે ઇઝરાયેલ પર વર્ષનો સૌથી મહત્વપૂર્ણ મિસાઇલ હુમલો કર્યો, જેમાં વેવ 20 બેન ગુરિયન એરપોર્ટ, જૈવિક સંશોધન કેન્દ્રો અને કમાન્ડ અને નિયંત્રણ સુવિધાઓને નિશાન બનાવી. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સે પુષ્ટિ આપી કે આ હુમલાઓ તાજેતરમાં ઈરાની પ્રદેશ પર US અને ઇઝરાયેલી હવાઈ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા, જે ચાલી રહેલા પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં ખતરનાક વધારો દર્શાવે છે, જે હવે તેના બીજા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના લશ્કરી હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયાઓનો માહોલ સર્જાયો છે, જેમાં પશ્ચિમ એશિયામાં વ્યાપક સંઘર્ષ ફાટી નીકળવાની આશંકા વચ્ચે વિશ્વના નેતાઓએ ધીરજ રાખવા અને રાજદ્વારી વલણ અપનાવવાની હાકલ કરી છે. UKના પ્રધાનમંત્રી કીર સ્ટારમરે પ્રાદેશિક સ્થિરતાના મહત્વ પર ભાર મૂકતા અમેરિકાની કાર્યવાહીને સમર્થન આપ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું હતું કે ઈરાનને ક્યારે પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી આપી શકાય નહીં અને અમેરિકાએ તે ખતરાને દૂર કરવા માટે પગલાં લીધા છે. અમેરિકાના હવાઈ હુમલાઓ બાદ ચિંતા વ્યક્ત કરતા ફ્રાન્સે અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલને ધીરજ રાખવા વિનંતી કરી, જેથી પ્રદેશમાં સંઘર્ષ લંબાય તેવી કોઈપણ સ્થિતિ ટાળી શકાય. ઓસ્ટ્રેલિયાએ પણ ઈરાનના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABDને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સભ્ય સમાજમાં હિંસા અને લાલ આતંકવાદને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે સરકારે નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરશે. તેઓ છત્તીસગઢના નવા રાયપુરના બંજરી ગામમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનો શિલાન્યાસ કર્યા બાદ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે છત્તીસગઢમાં ફોજદારી ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવા માટે આ નવી પહેલ કરવામાં આવી છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કા પરિસર કા નીવ રખને કા કામ આજ નવા રાયપુર મે હુઆ હૈ. સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કી નીવ ભી આજ નવા રાયપુર મે રખી ગઈ હૈ ઓર જબ તક NFSU કા બિલ્ડિંગ બનકર નયા તૈયાર હો તબ તક इसके अस्थाई परिसर की भी आज शुरुआत हुई है. ये तीनों इनिशिएटिव आने वाले दिनों में न केवल छत्तीसगढ़ पूरे मध्य भारत के लिए क्रिमिनल जस्टिस सिस्टम को आधार देने का काम करेंगे.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આવતા વર્ષે માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે જે રીતે સુરક્ષા દળો છત્તીસગઢ સહિત વિવિધ રાજ્યોમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે તે જોતા લક્ષ્ય ટૂંક સમયમાં પ્રાપ્ત થશે.
છત્તીસગઢ મે હી કહા થા કે 31/3/2026 યે દેશ નક્સલવાદ સે મુક્ત હો જાયે. ઓર મિત્રો, મે ફિર સે બાત વિશ્વાસ કે સાથ દોહરાના ચાહતા હું, જિસ તરહ સે સુરક્ષા બલો ને પરાક્રમ કિયા હૈ, હમારી સૂચના એજન્સીઓ ને સટીક રણનીતિ બનાઈ હૈ, હમે લક્ષ્ય કો સિદ્ધ કરકર રહેંગે. મે છત્તીસગઢ વાસીઓ કો કહે કર જાતા હું કે હર બાર બારિશ મે નક્સલી થોડા આરામ કર લેતે થે, ઇસ બાર બારિશ મે ભી હમ उनको सोने नहीं देंगे.
શ્રી શાહે નક્સલ વિરોધી કામગીરીની સમીક્ષા કરવા માટે રાયપુરમાં 7 નક્સલ પ્રભાવિત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3-4 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. 24 જૂન સુધી તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમાના અલગ અલગ ભાગોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની સંભાવના છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સિદ્ધાંતો દ્વારા સંચાલિત ભારતે એક દાયકામાં નોંધપાત્ર પરિવર્તન કર્યું છે. આકાશવાણી સમાચાર તમને છેલ્લા 11 વર્ષમાં મુખ્ય ક્ષેત્રોમાં સરકારના પ્રયાસો પર એક વિશેષ લેખ રજૂ કરે છે. આજે અમે ભારતની ઉર્જા ક્રાંતિ, સાહસિક સુધારાઓના એક દાયકા, રેકોર્ડ ક્ષમતા વૃદ્ધિ અને સ્વચ્છ, વિશ્વસનીય અને સમાવિષ્ટ ઉર્જા માટે મજબૂત દબાણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
पिछले एक दशक में भारत के ऊर्जा क्षेत्र में मजबूत वृद्धि हुई है. जून 2025 तक देश की कुल स्थापित ऊर्जा क्षमता 476 गीगावाट तक पहुंच गई है, जिसमें आधे से अधिक ऊर्जा गैर जीवाश्म ईंधन स्रोतों से आ रही है. सिर्फ नवीकरणीय ऊर्जा से ही 226 गीगावाट की क्षमता प्राप्त हुई है, जिससे भारत अब सौर ऊर्जा में दुनिया में तीसरे और पवन ऊर्जा में चौथे स्थान पर है. पीएम सूर्य घर योजना देश भर में घरों को रोशन कर रही है. वहीं पीएम कुसुम योजना किसानों को सौर ऊर्जा से संचालित सिंचाई प्रणाली प्रदान कर रही है. पवन ऊर्जा क्षेत्र में क्षमता दोगुनी हो गई है और जल विद्युत, बायोमास और परमाणु ऊर्जा में भी स्थिर वृद्धि जारी है. राष्ट्रीय हरित हाइड्रोजन मिशन से लेकर अंतर्राष्ट्रीय सौर गठबंधन तक भारत न केवल अपनी ऊर्जा जरूरतों को पूरा कर रहा है, बल्कि एक स्वच्छ भविष्य की ओर भी बढ़ रहा है. विष्णु की रिपोर्ट के साथ अक्षित वैद्याना, आकाशवाणी समाचार, दिल्ली. विकसित
प्रधानमंत्री नरेंद्र मोदी ईरान राष्ट्रपति साथ बात करी, ताजेतरना तनाव पर चिंता व्यक्त करी. ઈરાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થાની આવતીકાલે બેઠક. ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પછી રેડિયેશનમાં કોઈ વધારો થયો ન હોવાની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થાએ પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સભ્ય સમાજમાં હિંસા અને લાલ આતંકવાદને કોઈ સ્થાન નથી. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવતીકાલ સુધી ભારે વરસાદનો રેડ એલર્ટ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.